તારીખ 20/9/83 મંગળવાર પર્યુષણ પર્વ દિવસ 10 સમય સાર ગાથા 13 સમય સવારે 8:15 થી 9:15
દિવસ છે. આમ તો 10 દિવસ હોય છે, આ વખતે 11 દિવસ છે. એટલે આજે ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મનો દિવસ ગણાય છે. બ્રહ્મ એટલે આત્માનો સ્વભાવ, તેમાં ચરવું, પરિણમવું, લીન થવું, તે બ્રહ્મચર્ય છે. જગતના જીવો જે પ્રકારે વ્યવહાર બ્રહ્મચર્યની વાત કરે છે અને વ્યવહાર બ્રહ્મચર્યને જગતના જીવો જાણે છે અને એ બ્રહ્મચર્ય પાળવાથી ધર્મ થાય છે એમ માને પણ છે, એની સામે વ્યવહાર બ્રહ્મચર્યની સામે નિશ્ચય બ્રહ્મચર્યનું ખરું શું સ્વરૂપ છે એ જગતના જીવો જાણતા નથી. એ સમજાવે છે, નિશ્ચય બ્રહ્મચર્ય હોય તેને પછી શુભ ભાવ હોય તેને વ્યવહાર બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. વિકાર ને પરના સંગ રહી, આ પરનો તો સંગ છૂટી જાય છે પણ વિકારનો પણ જ્યાં સંગ છૂટે છે. રાગના સંગ રહિત આત્મ સ્વભાવ કેવો છે તે જાણ્યા વગર ઉત્તમ બ્રહ્મચર્ય હોય નહીં. ઉત્તમ બ્રહ્મચર્ય એ આત્માનો સ્વભાવ છે, એ વિતરાગ ભાવ છે. શુદ્ધ આત્માનું અવલંબન લેતા રાગની એકતા તૂટે છે અને સ્વભાવની એકતા થાય છે રમણતા, એને પરમાત્મા નિશ્ચય બ્રહ્મચર્ય કહે છે. અને એ ધર્મ છે, એ ધર્મ મોક્ષ નું કારણ છે. બ્રહ્મચર્ય થી મોક્ષ થાય છે, અભ્રમ થી પણ મોક્ષ થતો નથી ને વ્યવહાર બ્રહ્મચર્ય થી પણ મોક્ષ થતો નથી. નિશ્ચય બ્રહ્મચર્ય એટલે આત્માનો જેવો સ્વભાવ છે એમાં પરણતી ને અંદરમાં જોડીને એમાં રમણતા, લીનતા, એકાગ્રતા એવી એક ધ્યાનસ્થ અવસ્થા એને પરમાત્મા બ્રહ્મચર્ય કહે. બ્રહ્મ નામ આત્માનો સ્વભાવ, ચર્ય એટલે ચરવું, રમવું, એમાં લીન થવું, આત્માના સ્વભાવમાં લીન થવું એને પરમાત્મા બ્રહ્મચર્ય કહે છે. લૌકિક બ્રહ્મચર્ય તે શુભ રાગ છે, લૌકિકમાં બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવામાં આવે છે, એ શુભ ભાવ છે, ધર્મ નથી. આ જગતના જીવોને નિશ્ચયની એટલે યથાર્થ સત્ય વાત સાંભળી ન હોય એટલે એને એમ લાગે કે આ વ્યવહારનો નિષેધ કરે છે. ભાઈ, વ્યવહારનો નિષેધ એટલે વ્યવહારને જેમ છે તેમ એ બંધનું કારણ જાણવું તેને વ્યવહાર કહેવામાં આવે છે, એને મોક્ષનું કારણ ન જણાય, ધર્મ નથી. અને ઉત્તમ બ્રહ્મચર્ય તે ધર્મ છે, રાગ નથી. ઉત્તમ બ્રહ્મચર્ય તે ધર્મ છે અને રાગ નથી. શુદ્ધ આત્મ સ્વભાવની રુચિ વગર આત્માના અનુભવ પૂર્વક રુચિ, પ્રતીતિ, શ્રદ્ધા એના વિના વિષયોની રુચિ છૂટે નહીં. ખરેખર વિષય પ્રત્યેની રુચિ આત્માની રુચિ વિના છૂટી શકતી નથી. આત્માની રુચિ એટલે આત્માના અનુભવ પૂર્વક રુચિ, પ્રતીતિ, શ્રદ્ધા, નિર્વિકલ્પ તેને પરમાત્મા રુચિ કહે છે. ઉપર ઉપરની રુચિ નહીં, મારા સ્વભાવમાંથી જ મારી શુભ દશા પ્રગટે છે. મારી દશા પ્રગટવા માટે મારે કોઈની અપેક્ષા, નિમિત્તની અપેક્ષા એમાં નથી. એમ પરથી ભિન્ન સ્વભાવની દ્રષ્ટિ થયા વગર વિષયોની રુચિ છૂટે નહીં. પેલા વિષયની રુચિ છૂટી જાય છે, રુચિ છે પરની એ શ્રદ્ધાનો મા મિથ્યાત્વનો દોષ છે, શોધાત્માની રુચિ એટલે સમ્યક દર્શન છે. રુચિ જુદી વાત છે અને પર તરફનું વરણ સાધકને જઈને શુભ ભાવ થાય એ જુદી વાત છે. શુભ ભાવ છે પણ શુભ ભાવની રુચિ સાધકને ન હોય. બહારમાં વિષયો છોડે કંચન અને કામિનીનો ત્યાગ કરી જંગલમાં પણ જાય પણ અંતરમાંથી વિષયોની રુચિ ન છોડે. બાહ્યનો તો ત્યાગ કરીને જંગલમાં જાય છે પણ અંતરમાં વિકલ્પની રાગની શુભ રાગની કુંદની ક્રિયાની રુચિ છૂટતી નથી. નિષ્ક્રિય પરમાત્માની રુચિ થતી નથી. ત્યાં સુધી વધુ ચેકળા વિનાના મીઠા છે. સમ્યક દર્શન એટલે શુદ્ધાત્માના અનુભવ વિના બધી ક્રિયા સંસાર એમાં ફળે છે પણ એમાં મોક્ષ ફળની પ્રાપ્તિ થતી નથી. વિષયોની રુચિ ન છોડે તો તે બ્રહ્મચર્ય નથી. સ્ત્રી ઘરબાર છોડીને ત્યાગી થઈ જાય, અશુભ ભાવ છોડીને શુભ કરે, પરંતુ તે શુભ ભાવમાં જેને રુચિ અને ધર્મ બુદ્ધિ છે, શુભ ભાવ કરે કરતા બુદ્ધિ અને એમાં રુચિ અને એમાં ધર્મ બુદ્ધિ કે ધર્મનું સાધન છે. પાંચ મહાવ્રતમાં બ્રહ્મચર્ય છે એ જાણે ધર્મનું સાધન હોય એમ માને છે. એ પાંચ મહાવ્રત એ શુભ ભાવ છે. લૌકિક વાત જગતના જીવોએ નિશ્ચયની વાત સાંભળી નથી. નિશ્ચયની વાત આવે તો કાઢી નાખે છે કે આ તો નિશ્ચયની વાત છે, આ તો નિશ્ચયની. નિશ્ચયની વાત એટલે યથાર્થ સત્ય પરમ સત્ય વાતને નિશ્ચય કહેવામાં આવે છે. પરંતુ તે શુભ ભાવમાં જેને રુચિ અને ધર્મ બુદ્ધિ છે તેને ખરેખર વિષયોની રુચિ છૂટી નથી. ભલે ઘરબાર છોડીને જંગલમાં ગયો પણ એને વિષયની રુચિ રાખીને ગયો છે. શુભ કે અશુભ વિકાર પરિણામમાં એકતા બુદ્ધિ તે જ અભ્રમ પરિણતિ છે અને વિકાર રહિત શુદ્ધ આત્મામાં પરિણામની એકતા. શુદ્ધ આત્મા છે એમાં પરિણામની એકત્વ થાય છે, એકત્વ રૂપે પરિણમે છે આત્મા. એકમાં એકત્વ થઈને પરિણમે તેને નિશ્ચય મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. અને વિકાર રહિત શુદ્ધ આત્મામાં પરિણામની એકતા તે જ બ્રહ્મ પરિણતિ છે, એ જ પરમાર્થ બ્રહ્મચર્ય છે. અહીં સમ્યક દર્શન પૂર્વક મુનિરાજની ચારિત્ર દશાના બ્રહ્મચર્યની વાત છે. સમ્યક દર્શન પૂર્વક દશાવાને મુનિ સાધુ કહેવામાં આવે છે. જેને સમ્યક દર્શન નથી તે સાધુ નથી, તે મુનિ નથી. જગતના જીવો ભલે એને સાધુ કહે પણ સર્વજ્ઞ ભગવાન એમ કહે છે કે એ તો કુસાધુ છે, ખરેખર સાધુ નથી, આત્માને સાધતો નથી. સમ્યક દર્શન વિના આત્માની સાધના થઈ શકતી નથી. જગતના સર્વ વિષયોથી ઉદાસીન થઈને આત્મ સ્વભાવમાં ચર્યા પ્રગટિ છે તે બ્રહ્મચર્ય છે. બ્રહ્મ નામ આત્માનો સ્વભાવ, ચર્ય નામ એમાં ચરું રમું લીન થવું, તે બ્રહ્મચર્ય. અને તેના ફળમાં તેને પરમાત્મ પદ મળે છૂટકો. સ્વભાવમાં એકતા કરી અને પરથી એકતા તોડી નિરપેક્ષ થયા ત્યાં જે વિતરાગ ભાવ પ્રગટો તે બ્રહ્મચર્ય ધર્મ છે. એ મૂળ બ્રહ્મચર્યની વાત એને સાંભળી નથી કે રાગની સાથે એકતા તે અભ્રમ છે. શુદ્ધ આત્માના સ્વભાવની સાથે પ્રણતિને જોડી દેવી, એમાં એકતા કરવી, પરિણામ અને પરિણામીનો ભેદ પણ જ્યાં દેખાતો નથી હોવા છતાં એવી નિર્વિકલ્પ ધ્યાનસ્થ અવસ્થામાં સમ્યક દર્શન પ્રગટ થાય છે. અને પછી વારંવાર એ શુદ્ધાત્માની ભાવના એટલે એકાગ્રતા, એને પરમાત્મા ચારિત્ર કહે છે. અને એ સ્વરૂપમાં લીન ન થવાય ત્યારે બાહ્યમાં પાંચ મહાવ્રતાદિના અહિંસા બ્રહ્મચર્ય આદિના ભાવો શુભ ભાવ પણ હોય છે. સાથે સાથે કોઈ કહે કે મુનિ દશા આવી ગઈ ને અમારે પાંચ મહાવ્રતના પરિણામનું શું કામ છે, તો એ વસ્તુને સમજતો નથી, એને સમ્યક દર્શન પણ નથી, ને મુનિ દશા પણ નિશ્ચયની સાથે વ્યવહાર અનુકૂળ અને અનુરૂપ દશાઓ હોય, નિશ્ચયની સાથે તેને અનુકૂળ અને અનુરૂપ દશાઓ, નિશ્ચય શુદ્ધાત્માનું અવલંબન લેતા અનુકૂળ દશા અને એનો બાહ્ય વ્યવહાર પણ એને અનુરૂપ જ હોય, એનાથી પ્રતિકૂળ એનો વ્યવહાર ન હોય, આવો એક નિશ્ચય અને વ્યવહારનો સુમેળ નિશ્ચય ધર્મ ને વ્યવહાર ધર્મ સાથે સાથે બે રહે છે. હવે એ નિશ્ચય બ્રહ્મચર્ય પ્રગટ થવા પહેલા આત્માને સમ્યક દર્શન પ્રગટ થાય છે. એ સમ્યક દર્શન ગ્રસ્ત અવસ્થામાં પ્રગટ થાય, કાર્યો જે નવ તત્વો ઉભા થાય છે એના હેતુ એટલે નિમિત્ત કારણ અજીવ છે. અજીવ એટલે પૂદગલ, જૂના કર્મ નો ઉદય, સદભાવ અને અભાવ બે એમાં નિમિત્ત પડે છે. ભલે કુંપાપ આશ્રવ સંવનિજરા ને બંધ ને મોક્ષ એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે. વિકારો એટલે વિશેષ કાર્યો છે. જીવની દશામાં કુંભાવ દયા દાન કરુણા કોમળતાના પરિણામ એ કુંજ તત્વ છે, એ જીવના પરિણામ છે. પ્રમાણ દ્રષ્ટિએ જીવની સત્તામાં થાય છે. શુદ્ધ નૈની દ્રષ્ટિથી જોવામાં આવે તો જીવની સત્તાની બહાર થાય છે. જીવમાં થતા નથી, જીવમાં થાય છે એ પ્રમાણ જ્ઞાનની દ્રષ્ટિથી દ્રવ્ય પર્યાયને આત્મા ગણીને એને જીવના પરિણામ જીવમાં થાય છે. અને આ જીવના પરિણામ જીવમાં થતા નથી. હવે આ આટી ગુટી નો ઉકેલ તો કરવો પડશે. એ પુણ્ય તત્વ છે, ભાવ પુણ્ય, દયાદાન આદિના, સ્વાધ્યાય ભગવાનની પૂજા આદિના, યાત્રાના ભાવ, કશાયની મંદતા એ જીવના પરિણામ છે. અને પાપ, ખાવું પીવું કમાવું રળવું વગેરે હિંસા આદિના ભાવ, તીવ્ર કશાયના ભાવ એને પાપના પરિણામ કહેવાય. એ બે પ્રકારના જીવના પરિણામ થાય છે એમાં કર્મનો ઉદય હેતુ નામ નિમિત્ત પડે છે. અને આ પુણ્યને પાપના પરિણામે નૈમિતિક વૈભાવિક વિકાર વિશેષ કાર્યરૂપ દશા છે. પણ એ પુણ્યને પાપના પરિણામથી ભિન્ન જ્યારે આત્માનો અનુભવ કરે ત્યારે એને સમ્યક દર્શન થતા પુણ્ય પાપના પરિણામનું યથાર્થ જ્ઞાન થઈ શકે છે. તો શુદ્ધ આત્માનો અનુભવ નથી કરતો ને જીવને શ્રદ્ધા જ્ઞાનમાં લેતો નથી તો પુણ્ય પાપને મારા પણ મહિના વિના રહેતો નથી. એને જીવ પણ માને છે, વ્યવહાર જીવને નિશ્ચય જીવ પણ માને છે. કેમ કે નિશ્ચય જીવ દ્રષ્ટિમાં લક્ષમાં આવતો નથી ત્યાં સુધી પુણ્યને પાપના પરિણામ એ આગમમાં જીવના પરિણામ કયા, તેથી તે જીવત છે એમ ઊંધી શ્રદ્ધા કર્યા વિના રહી શકતો નથી. જો પુણ્ય પાપ થી બિન એક વખત શુદ્ધ આત્મા ને એક નાયક ને ચિદાનંદ આત્મા ને એ જાણી લે અનુભવી લે અને પછી પુણ્ય પાપ ના પરિણામ આગળ આવો ભાઈ આગળ આવો થોડા થોડા આગળ આવો સજ્જન ની સાંકળ સારી ગરમી થાય તો એક કલાક માં કઈ વાંધો નહીં દ્રવ્ય પર્યાય વસ્તુનું જે સ્વરૂપ છે તે અપેક્ષા એ જોવામાં આવે તો એ જીવના પરિણામ છે પણ જીવના પરિણામ હોવા છતાં પણ એક બીજા એંગલ થી બીજા દ્રષ્ટિકોણ થી શુદ્ધ નીતિ જોવામાં આવે આત્માના સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો એ ભગવાન આત્મામાં પુણ્ય પાપ નો અભાવ છે આત્માની સત્તામાં નથી પુણ્ય પાપ ના પરિણામ જીવની સત્તાથી પુણ્ય પાપ ની સત્તા ભિન્ન છે કથનચિત અભિન્ન કથનચિત ભિન્ન પ્રમાણ દ્રષ્ટિ થી અભિન્ન નહી દ્રષ્ટિ થી ભિન્ન આવો શાદ વાત છે કે પુણ્ય પાપ ના પરિણામ પછી આશ્રવ બે મળીને આશ્રવ અથવા મિથ્યાત્વ વ્રત કશાય ને યોગ જેના નિમિત્તે કર્મ નું આવાગમન નવું થાય છે એને પરમાત્મા આશ્રવ આગંતુક ભાવ મહેમાન ઘરની ચીજ નથી આશ્રવ તત્વ એ ભાવ આશ્રવ જીવની પર્યાયમાં થાય છે એમાં દ્રવ્ય આશ્રવ નિમિત્ત માત્ર છે હેતુ ભાવ આશ્રવ થાય છે એમાં આત્મા કારણ નથી એમાં ઉપાદાન પડે કારણ નથી ત્રિકાળી ઉપાદાન શુદ્ધ છે એ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન નું કારણ ત્રણ કાળમાં થઈ શકે નહીં એ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન નું કારણ એ અજીવ છે હેતુ એનો થોડો અભ્યાસ તો માગે છે શું આ ભાવાશ્રવ ને શું ત્રિકાળ ઉપાદાન ને શું ક્ષણિક ઉપાદાન ને શું એ આશ્રવ નો હેતુ એટલે નિમિત્ત કારણ એ અજીવ ને આ બધી નવ તત્વ માં રમત છે નવ તત્વ ની બારકાઈ જવાની જરૂર નથી પણ નવ તત્વ ને જાણીને નવ તત્વ માં પણ અટકવાનું નથી એનાથી પણ આગળ જવાનું છે નવ તત્વ ને તો જાણ્યા અનંતવાર જાણ્યા જૈન નો સાધુ થયો નવ તત્વ નથી જાણ્યા એને નવ તત્વ ને ભેદરૂપ જાણ્યા છે પણ અભેદ સ્વભાવ એકાકાર સ્વરૂપમાં તેવો નથી આ પુણ્ય પાપ ના પરિણામ અને ભાવ આશ્રવ વિનાયક ભાવ જેનું એકાકાર સ્વરૂપ છે તેમાં તેવો નથી પ્રમાણ દ્રષ્ટિ આત્માની સત્તામાં એ પુણ્ય પાપ આશ્રવ છે શુદ્ધ નયના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ભગવાન આત્માની સત્તા ભિન્ન પુણ્ય પાપ આશ્રવ ની સત્તા પણ ભિન્ન છે કોઈ કોઈ નું કારણ નથી ને કોઈ કોઈ માં એક મળતું નથી અણમળતા ભાવ છે પછી સંવર ને નિર્જરા સંવર એટલે સમ્યક દર્શનાન ચારિત્ર ના વિતરાગી પરિણામ ધર્મ ના પરિણામ સંવર એટલે નાસ્તી થી મિથ્યાત્વાદી આશ્રવ નો નિરોધ થાય તેને પરમાત્મા સંવર કહે છે અસ્થિ થી શુદ્ધ આત્મા નો અનુભવ અનુભવ એટલે વિતરાગી દશા અંશે પ્રગટ થાય ને પરમાત્મા સંવર કહે છે ભેદ વિજ્ઞાન થી સંવર ની પ્રાપ્તિ થાય છે એવી સંવર ની દશા ભાવ સંવર ધર્મ ના પરિણામ ધર્મ ના પરિણામ પ્રમાણ જ્ઞાન ની દ્રષ્ટિ થી જોવામાં આવે તો આત્મા ની સત્તામાં એ ધર્મ ના પરિણામ છે આત્માના ચિકારી સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો એ ધર્મના પરિણામ આત્માની સત્તાથી બહાર થાય છે. હવે આ બહુ કઠણ પડે. વિનપા પાસરો તો ઠીક બહાર થાય છે, પ્રમાણ સુધી તો અનંતવાર આવ્યો. પ્રમાણ એટલે વ્યવહાર, પ્રમાણ એટલે પર્યાય સાપેક્ષ દ્રવ્યને જાણે ત્યાં સુધી તો એ આવ્યો, પણ પર્યાય થી પણ નિરપેક્ષ દ્રવ્ય સ્વભાવ એને એક સમય માત્ર દ્રષ્ટિગોચર કર્યો નથી. જ્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય, 11 અંગ ભલે ને ભણી જાય, ધર્મના સંવરના પરિણામ, ધર્મના પરિણામ હવે આવ્યા. ધર્મ કે નિશ્ચય સમ્યક દર્શન ચારિત્રના પરિણામ, મોક્ષનો માર્ગ જેનું ફળ વર્તમાનમાં અતિન્દ્રિય આનંદ આવે છે એવા વિતરાગી પરિણામ જે પ્રગટ થાય છે, આખા આત્માની અપેક્ષા એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ પ્રમાણ જ્ઞાનના વિષયથી જોવામાં આવે તો એ ધર્મના પરિણામ આત્માની સત્તામાં થાય છે. અને જીવના એકાકાર સ્વરૂપને અંતરમાં જઈને જોવામાં આવે તો એ સંવરના પરિણામ, એ ભગવાન આત્માની ત્રિકાળી સત્તાથી ક્ષણિક અનિત્ય સત્તા બહાર છે. ધર્મી એવો અનંત ગુણાત્મક સ્વભાવ, એના આશ્રે પ્રગટ થયેલી પ્રણતિ ધર્મની, તે કથનચિત આત્માથી અભિન્ન છે અને કથનચિત આત્માથી ભિન્ન છે. એ સર્વથા અભિન્ન નથી. સર્વથા અભિન્ન હોય તો મોક્ષ થતા સંવરનો નાશ થતા આત્માનો પણ નાશ થઈ જાય, અને સર્વથા જો ભિન્ન હોય તો કોઈને આત્માનો અનુભવ જ ન થાય. કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન પરિણામ છે. આ નિર્જરા શુદ્ધિની વૃદ્ધિ, આનંદની વૃદ્ધિ, એ જીવના ભાવ નિર્જરા, એ જીવના ધર્મમય પરિણામ છે. મોક્ષનો માર્ગ છે, સુખનો માર્ગ છે, એ પ્રમાણ દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્માની સત્તામાં થાય છે. શુદ્ધ નયની હદે જઈને આત્માના સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો ઇતિકાળ જ્ઞાનાનંદ પરમાત્મા નિરાલંબી તત્વ જે શુદ્ધ છે, અનાદિ અનંત નિત્ય નિરાવરણ છે, અખંડ એક પ્રતિભાસમય પરમાત્મા છે, એને એકને જોવામાં આવે તો આ અનેક સંવર નિજરાના ભાવો એ એકમાં અનેક દેખાતા નથી. અનેક અનેક રૂપે છે પણ એકમાં અનેક દેખાતા નથી. અગ્નિ નવ તત્વની અંદર જ રમત છે. આ નવ તત્વ ની વાત ચાલે છે અમુલકભાઈ, નવ તત્વ ની બહાર નહીં, કેમ કે નવ તત્વો તો બધાને સ્વીકાર્ય છે, નવ તત્વ તો બધાને માન્ય છે. બંધ ને મોક્ષ, ભાવ બંધ, રાગ ની હારે એકત્વ બુદ્ધિ થવી, એ મિથ્યાત્વ ના પરિણામ, એ જીવના પરિણામ ભાવ મિથ્યાત્વ છે. જીવની સત્તામાં કથનચિત થાય છે, કેમ કે ભાવબંધ જીવની પર્યાયમાં થાય છે, પણ ભાવબંધ જીવના સ્વભાવમાં નથી. ભાવબંધ જીવની પર્યાયમાં છે પણ જીવમાં નથી. ભાવબંધ છે એ એક સમયની જીવની પર્યાયમાં, ભૂતગલની પર્યાયમાં નહીં. અહીંયા શું કહ્યું? ફરી ગયું કઈક તીરથભાઈ કહ્યું. અરે ભાઈ કઈ ફેરું નથી. વ્યવહાર નહીં ના કથનની પદ્ધતિમાં એને જીવના પરિણામ કહેવાય, અને એ નહીં ભાવબંધ ને પૂતગલના પરિણામ કહેવાય. નિશ્ચયની કથન પદ્ધતિથી રાગ ને જીવના પરિણામ, વ્યવહાર નહીં કહેવાય, અને એ નહીં રાગ નિશ્ચય ને જોવામાં આવે તો પુતગલ ના પરિણામ છે. રાગ એક જ, વિવક્ષા બે. એ બંધ ભાવબંધ જીવના પરિણામ છે, પણ એ ભાવબંધ મિથ્યાત્વના પરિણામ જીવના પરિણામ હોવા છતાં જીવમાં નથી મિથ્યાત્વ. એવા જીવને જો શું કહ્યું મૂળ વાક્ય, જીવની પર્યાયમાં મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે શું? આ દેહ મારો ને હું પરનું કરી શકું ને પરને સુખી દુખી કરી શકું ને પરને મારી જીવાડી શકું ને આ વહીવટ સારો હું કરી શકું, હોશિયાર છું એટલે એમ. પર પદાર્થની કર્તૃત્વ બુદ્ધિ ને સ્વામી તો બુદ્ધિ એ મિથ્યાત્વ છે. દ્રષ્ટિ વિપરીત છે, જૂઠી દ્રષ્ટિ છે. જગતના કોઈ પદાર્થ નો બીજો અન્ય પદાર્થ કરતા હરતા ભોગતા ત્રણ કાળમાં બની શકતો નથી, છતાં માની બેઠો છે એવી માન્યતા મિથ્યા વિપરીત અભિનિવેશ, વિપરીત માન્યતા વિપરીત અભિપ્રાય એ જીવના પરિણામ છે, જીવની પર્યાય છે. પણ તે જીવ નથી અને તે જીવમાં નથી. જીવની પર્યાય છે પણ તે જીવ નથી, તેમ જીવમાં તે નથી. એવા જીવને જો જોવે તો એને સમ્યક દર્શન થાય. આ સમ્યક દર્શન કેમ થાય એની ગાથા છે ને, ભૂતાર્થ નહીં નવ તત્વ ને જાણતા સમ્યક દર્શન થાય. એટલે આ ભાવ બંધ નવ તત્વ માં છે, એ ભાવ બંધ મારા સ્વભાવમાં નથી એમ જાણે તો સમ્યક દર્શન થાય. પર્યાયમાં છે અને દ્રેવ સ્વભાવમાં નથી. પર્યાયમાં છે એનો સ્વીકાર કરીને પર્યાયમાં છે દોષ, પર્યાયમાં દોષ છે એનો સ્વીકાર કરવો જોઈએ કે પર્યાયમાં મિથ્યા દર્શન છે જ નહીં એમ નથી. જ્યાં સુધી શુદ્ધાત્માનો અનુભવ ન થાય, સમ્યક દર્શન પ્રગટ ન થાય ત્યાં સુધી અજ્ઞાન ભાવે, ભેદ જ્ઞાન નો અભાવ છે ત્યાં સુધી સ્વ અને પરની એકત્વ બુદ્ધિ એવો અવિવેક મિથ્યાત્વનો ભાવ જીવના પરિણામ છે. પણ જીવના પરિણામ છે પણ તે જીવ નથી, તે જીવમાં નથી. જીવ એટલે ત્રિકાળ સામાન્ય સ્વભાવ. એવા મિથ્યાત્વના પરિણામથી જુદો ભગવાન આત્મા અંદરમાં બિરાજમાન છે. એક નાયક એ એકાકાર સ્વરૂપમાં મિથ્યાત્વ આદિના અનેક પરિણામ નથી. એમ આવી ગયું આપણે, જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી. કૌંસમાં લીધું છે જો આગળ છે ને, કૌંસ છે જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી. તેઓ એટલે નવે તત્વો નથી, મોક્ષની પર્યાય પણ નથી. એ હવે આવશે શું પણ આ વાત છે ને નથી, છે ને નથી, છે ને નથી. હા, એને ખ્યાદવાદ કહેવામાં આવે છે. પછી આગળ મોક્ષ જીવની પર્યાય છે, જીવના પરિણામ છે, પુતગલના પરિણામ નથી. મોક્ષ એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય પ્રગટ થાય છે. કેવળી ભગવાન હરિયંત અત્યારે ભગવાન બિરાજમાન છે, હરિયંત પદે છે. ભાવ મોક્ષ થયો પછી દ્રવ્ય મોક્ષ હવે થશે. અહીંયા તેરમા તીર્થંકર જયારે જન્મશે ત્યારે એનો મોક્ષ થશે. એટલો કાળ સુધી તો હજી બિરાજમાન છે ત્યાં તીર્થંકર પરમાત્મા. એ મોક્ષની પર્યાય એ જીવના પરિણામ છે, જીવના પરિણામ છે, પુતગલના નહીં. એ જીવના પરિણામ હોવા છતાં એ પરિણામ તે જીવ નથી, તેમ જીવમાં તે પરિણામ નથી. એમ આટલું બધું જાણીને એ પરિણામને ગૌણ કરી લક્ષ છોડીને એ શુદ્ધ આત્માના સ્વભાવની સમીપે જઈને જ્યારે આત્મા અનુભવ કરે છે ત્યારે એને આનંદ ની મોજ આવે છે. આનંદ ની મોજ ને પરમાત્મા સમ્યક દર્શન કહે. એ અતિન્દ્રિય આનંદ ની મોજ માને છે. સમકીતિ દુખી નથી. કઠિયારો લાકડા કાપીને આવતો હોય સુકા, સમ્યક દ્રષ્ટિ છે. દેવ એને પૂજે છે. બાર માં કઈ ઠેકાણું નથી ને. સૂકો રોટલો ને છાસ ખાય છે ને. લાકડા કાપીને આજીવન ચલાવે છે ને. કે છે કે ભગવાન છે. દેવ એને પૂજે, નમસ્કાર કરે છે. ધન્ય સમ્યક દ્રષ્ટિ. એવી અલૌકિક ચીજ છે. એમ કે આ પૈસા વાળા હોય એને ધર્મ થાય, ને નિર્ધન ને ધર્મ ન થાય એમ નથી. એ તો બહાર ના સંયોગ છે ભાઈ. કોઈને પુણ્ય નો પ્રકાર હોય ને સંયોગ બહાર ના દેખાય, ને કોઈને પુણ્ય ઓછા હોય અને બહાર ના સંયોગ ઓછા. એ પુણ્ય પાપ એ તો અઘાતી કર્મ ના ફળ સાતા સાતા ના છે. એની હારે આત્મા ને કઈ સંબંધ નથી. સર્વિસ કરતો હોય શેઠ હોય મોટો મિથ્યા દ્રષ્ટિ, અને સર્વિસ કરતા એને આત્માનું ભાન થાય. સમ્યક દ્રષ્ટિ હોય, શેઠ હુકમ કરે એને અને નોકરી કરે છે ને. જી શેઠ એમ કે હો, પણ અલૌકિક વાત. અંતર ની દશા કોઈ આ બહાર થી હરીફાઈ બધી ચાલે છે ધર્મ ને નામે. આ વસ્તુનું સ્વરૂપ રહી ગયું કાંઈ, અને ક્રિયાકાંડ ચડી ગયા. જગત ના જીવો કેવળી વયા ગયા, ગણધરો વયા ગયા. સાચા આચાર્ય ઉપાધ્યાય સાધુ ન મળે અહિયાં. ગુરુદેવ આ રીતે બહુ વાત કરતા હતા. એ જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે. કેવળ એકલા જીવના એ પરિણામ છે, ઉદગલના પરિણામ નથી. એ બધી નૈમિતિક અવસ્થા જીવના પરિણામ છે, પણ જીવમાં એ નથી. એવા જીવને જો, જીવમાં છે પરિણામ એવા જીવને ન જો. એ બધા પરિણામ જીવમાં થાય છે એવા જીવને ન જો, પણ એ પરિણામ જીવમાં નથી એવા જીવ સામાન્યને જો. સામાન્યનું અવલોકન વિશેષનું નહીં. બપોરે આવે છે વિષય, એક ને એક વાત છે. જુદા જુદા શબ્દોથી સમજાવે છે. એવા જીવના વિકારો વિશેષ કાર્યો જીવના પરિણામ છે, અને સામે જે એનો હેતુ આ જીવના વિકારો વિશેષ કાર્યો જે પર્યાયમાં થાય છે એના હેતુ એટલે નિમિત્ત કારણ. નિમિત્ત કારણ આત્મા નથી, પણ નિમિત્ત કારણ અન્યથી અન્ય અજીવ છે, પુદ્ગલ છે એમ કહે છે. અને પુણ્ય પાપ, દ્રવ્ય પુણ્ય, દ્રવ્ય પાપ, દ્રવ્ય આશ્રવ, દ્રવ્ય સંવર, દ્રવ્ય નિર્જરા, દ્રવ્ય બંધ અને દ્રવ્ય મોક્ષ એ વિકાર હેતુઓ એટલે જીવના વિશેષ પરિણામો જે થાય છે એમાં આ પુદ્ગલ નિમિત્ત કારણ છે. સદભાવ ને અભાવ તે કેવળ અજીવ છે. એક જીવના કેવળ પરિણામ અને બીજા નિમિત્તપણે કેવળ અજીવના પરિણામ, એ બે પ્રકારના અજીવના પરિણામ અને જીવના પરિણામ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય છે. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી ઉભા થયેલા તત્વો છે કે જે સ્વભાવમાં નથી. ભૂતાર્થ નહીં નવ તત્વ ને જાણતા સમ્યક દર્શન થાય છે. તો શુદ્ધ નહીં નો વિષય શુદ્ધ આત્માને જયારે જુએ છે ત્યારે જીવના એકાકાર સ્વરૂપમાં નવ ભેદ અભેદમાં ભેદ દેખાતા નથી. પર્યાયમાં પર્યાય છે ને પર્યાયમાં બધા ભાવો થાય છે એમ જાણીને જ્યાં એ ભગવાન આત્માની સમીપે જઈને દ્રષ્ટિ કરે છે આત્મા, ત્યારે એકાકાર સ્વરૂપમાં આ અનેક ભાવો કોઈ દેખાતા નથી. ઉદય ઉપશમ ક્ષય ક્ષોપશમ ચાર ભાવ ભગવાન આત્મામાં નથી. એવા આત્માને તું રુચિ કર, એની શ્રદ્ધા કર, એની પ્રતીતિ કર, એને અનુભવ કર. એકને જાણ્યા વિના અનેક ને જાણતા આનંદ કાળ ગયો. એકને જાણવાનું છોડીને દીવાય શુદ્ધ આત્માને જાણવાનું છોડીને આ અનેક નવતત્વના ભાવોને અનંત વાર જાણ્યા પણ એમાં ભવનો અંત આવ્યો નહીં. કેમ કે નવ તત્વ થી ભિન્ન અંદરમાં એક શુદ્ધ આત્મા બિરાજમાન છે, એને એક સમય પણ એને અવલોકન કર્યું નથી. આ નવ તત્વ ની કથા ચાલે છે. નવ તત્વ ની બહાર કઈ વાત નથી. નવ તત્વ માં આખું જૈન દર્શન સમાઈ જાય છે. બાર અંગ નો સાર નવ તત્વ છે. બાર અંગ માં નવ તત્વ એ સાર છે. નવ તત્વ માં બાર અંગ સમાઈ જાય છે. હજી કહ્યું એમાં છ દ્રવ્ય સમાઈ જાય છે. આવા નવ તત્વો હવે જુઓ, આવા આ નવ તત્વો પાછો કોઈનો નહીરો આવ્યો. એક ઉગામ આવી ગયો હતો જો ત્રીજી લીટીમાં, બીજા પારામાં ત્રીજી લીટી. એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા આવ્યું હતું. પાછો આ કોઈનો નહીરો મૂક્યો. એક જ હીરો છે. એક હીરા પણ વાર નજર નહોતી પડી એટલે પાછો ઈનો હીરો ઉઠાવી નાય મૂક્યો. કે વાર નજર ન ગઈ હોય તો અહીં નજર જાય. પેલું પાસન થઈ ગયું હોય તો પાછો એ હીરો કોઈ નહીં ગોઠવો. કે જો આ તો જો તું આંખ તો ઉઘાડ, વ્યવહાર ની આંખ ઉઘાડી છે બંધ કર અને નિશ્ચય ની આંખ ઉઘાડ તો કોઈ નો હીરો દેખાશે. અને જો નિશ્ચય ની આંખ બંધ કરી અને વ્યવહાર ની આંખ ઉઘાડી તો કાંકરા દેખાશે. કાંકરા એટલે ભેદ ના લક્ષ્ય વિકલ્પ ઉત્પન્ન થાય. અલૌકિક સમય સાર એટલે ગ્રંથાલી રાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભેરા છે અંદરમાં. જેમ દર્પણ ની સામે જોતા, દર્પણ ચોખ્ખું હોય એની સામે જોતા મોટું દેખાય. આ એક સમય સાર શાસ્ત્ર જે છે એને જે જીવ ભાવ થી ભણે છે એને આત્મ દર્શન થાય. થાય ને ભાવ થી ભણે એની વાત ચાલે છે. આ નવ તત્વો છે ખરા. નવ તત્વો ને કોઈ ઉડાડે જ્ઞાન ના ગ્રહ માંથી તો અન્યમતી છે. અને નવ તત્વો ના ભેદ નો આશ્રય કરે તો પણ અજ્ઞાની છે. એ ભેદ ને જાણીને પછી ભેદ નું લક્ષ છોડીને વ્યવહાર ના વિષય ની આંખ બંધ કરીને અને એક જીવ ના સ્વભાવ ની સમીપે જઈને ત્યાં આંખ ખુલે નિશ્ચય નહીં, ત્યાં ભગવાન આત્મા ના એને ભેટે થાય, ભેટા થાય છે. એ વાત છે. આ તો આત્મા નો જેને અનુભવ કરવો હોય આત્મદર્શન યોગસાર માં છે. જે સીધા ને સિદ્ધ છે, સિદ્ધ થતા ભગવાન તે આત્મ દર્શન થકી એમ જાણ નિર્ભ્રમ. જેટલા સિદ્ધ ભગવાન થયા ભવિષ્યમાં થશે. વર્તમાનમાં સિદ્ધ 608 જીવ થઈ રહ્યા છે 6 મહિનામાં. આ 608 જીવ સિદ્ધમાં જાય છે દર 6 મહિને ને 8 સમય. મુલકભાઈ પણ આ કાપડના વેપારમાં આ ક્યાં ફુરસત મળે? 608 જીવ 6 મહિના ને 8 સમયે નિયમથી સિદ્ધ પરમાત્મા થાય છે. નિયમથી એ આત્માની સમીપે જાય તો મળે. બાકી તો ગુરુદેવ નિમિત્તપણે હતા. એ ક્યાં મળે એને બતાવી ગયા છે. ડુપ્લિકેટ ચાવી 4 લાખ બનાવીને આપી ગયા. 4 લાખ ચાવી ડુપ્લિકેટ હો, એટલે ડુપ્લિકેટ એનું નામ કે જરૂર. એ જો અંતર માં જાય તો આત્મા નો અનુભવ થાય. તાળા બંધ થાય, ખુલી જાય અને ભગવાન આત્મા ના દર્શન એવી ચાવી 4 લાખ ડુપ્લિકેટ કરીને આપી ગયા હતા. જુદી જુદી પ્રત્યેક ને જુદી આપી છે, પણ એ હજી ખિસ્સામાં રાખે છે, એ ચાવી નો પ્રયોગ કરતો નથી. તો પ્રમાદમાં જિંદગી ચાલી. આવા નવ તત્વો જીવ દ્રવ્ય ના સ્વભાવ ને છોડીને, જો શું કહ્યું અહીંયા, ટીકાઉ સામાન એકરૂપ ભગવાન આત્મા છે, એના સ્વભાવ ને છોડીને, એટલે કે એ જે સ્વભાવ છે ટીકાઉ સ્વભાવ, એ આમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં જોડાતો નથી. જીવ દ્રવ્ય ના સ્વભાવ ને છોડીને પરમ પારણામિક સ્વભાવ જે શુદ્ધ આત્મા છે એને છોડીને ત્યારે હવે થાય છે શું? પોતે અને પર જેમ કારણ છે, પોતે એટલે પરિણામ એક કારણ અને બીજું કારણ નિમિત્ત કારણ અજીવ. પોતે એટલે પરિણામ, પોતે એટલે સામાન્ય આત્મા નહીં, પરિણામ. પોતે એટલે જીવના પરિણામ, જીવ નહીં. જીવને તો જુદો રાખ ભાઈ, તું જીવને જુદો રાખ. પરિણામ ની હારે સર્વથા એકમેક માન નહીં. પરિણામ ને દ્રવ્ય ને કાંઈક થોડા જુદા રાખ તો એને જુદો દ્રષ્ટિમાં આવ્યા વિના રહેશે. પરિણામ અને દ્રવ્ય એ કથનચિત ભિન્ન છે ભાઈ, અને દ્રષ્ટિ અપેક્ષા એ તો સર્વથા ભિન્ન છે. પણ હવે એ કઈ બહુ એ સર્વથા ભિન્ન છે, એમ જેને શ્રદ્ધા થાય છે એને કથનચિત ભિન્ન ભિન્ન નું જ્ઞાન થાય છે. સર્વથા ભિન્ન જોર વિના શુદ્ધ આત્માની રુચિ પ્રતીતિ આવી શકતી નથી. અને સર્વથા ભિન્ન છે એમ જ્યાં શ્રદ્ધાનું બળ આવ્યું ત્યાં પરિણતિ એ સ્વભાવમાં ઢળી જતા એક સાથે જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞાન તે જ સમયે કથનચિત ભિન્ન ભિન્ન પણ જાણી લે છે. એ શાદવાદ સાથે સુસંગત દ્રષ્ટિ કહેવામાં આવે છે. સમય એક જ છે, શ્રદ્ધાની પર્યાય પ્રગતિ ને જ્ઞાનની પર્યાય પ્રગતિ સમય એક છે. બે ના વિષયો, વિષયો જુદા જુદા છે. શ્રદ્ધાની પર્યાય નો વિષય ત્રિકાળ સામાન્ય એમ નિશ્ચય નહીં, જે જ્ઞાન પ્રગટ થયું એનો વિષય પણ ત્રિકાળી સામાન્ય અને નિશ્ચય નહીં પ્રગટે છે. કથનચિત પરિણામથી ભિન્ન જાણે છે નિશ્ચય નહીં, અને એ જ જ્ઞાનનો એક અંશ પરિણામથી કથનચિત મારો આત્મા ભિન્ન છે, સમ્યક દર્શનથી મારો આત્મા ભિન્ન છે એમ વ્યવહાર નહીં જાણે છે નિશ્ચય નહીં, ભિન્ન જાણે છે. વિકલ્પ નથી, નહીં પક્ષ નથી, અનુભવ છે. આ એકલી અંદરની વાતો ચાલે છે, આમાં બહારમાં જો અટાણે દુકાનનો વિચાર આવે મુલકભાઈ તો કઈ આ પકડાય. હું સરળ છે, આમ મુલકભાઈ છે ને સરળજી, એને જ નામ લેવાય, બાકી તો નામે ન લેવાય. સત્તાપ્રિય હોય એનું નામ ગુસ્સે થઈ જાય. હવે તમે તો રોજના ને ઘરના મેમ્બર, હવે તમારું નામ હું લેતા કોક ને આવ્યા હોય એનું નામ એ આવતા કરવા માટે નામ લેવામાં એની પાછળ હેતુ છે. હા ભાઈ, આવશે સાંભળશે તો સમજશે. હા એટલે આત્માના લક્ષ્ય નવતત્વનું તમે જ્ઞાન કરો એમ ગુરુદેવ કહેતા હતા.
પોતે એટલે પરિણામ એ ઉપાદાન કારણ છે, પણ ટિકાઉ સ્વભાવમાં ઉપાદાન કારણ નથી. જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને એકલો વિશેષ પર્યાય પોતે જીવ, વ્યવહાર જીવ, પોતે એટલે વ્યવહાર જીવ, પરિણામ ને વ્યવહાર જીવ કહેવાય, સ્વભાવ ને નિશ્ચય જીવ કહેવાય. જીવ એક અને એનું નિરૂપણ બે પ્રકારે છે, શું વ્યવહાર જીવ ને શું નિશ્ચય જીવ. ભાઈ નિશ્ચય ને વ્યવહાર વિના આનો કઈ ઉકેલ આવે એવો નથી, નત્ર એકાંતમાં ખેંચાઈ જાય. બે નહીં એની સાધના કરવી જોઈએ. પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાય પણ અનુભવ કરવામાં આવતા ભૂતાર છે. અને આ એક જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને પરણતિ અજીવના સંગમાં જાય છે અને સંગ છોડે છે એવી અપેક્ષાથી જોવામાં આવે તો એ આત્માના એ બધા પરિણામો છે તે ભૂતાર છે, સત્યાર છે, સાચા છે. પરિણામ પરિણામની અપેક્ષા એ સત્યાર છે, એ પરિણામ કઈ સસલાના સિંગડા નથી. પરિણામ પરિણામની અપેક્ષા એ સત્યાર છે તરીકે સત્યાર છે, પણ તે શુદ્ધ આત્મા તરીકે અસત્યાર છે નથી, ભૂતાર છે. અને સર્વકાળે સ્ખલિત જો પાછો ફરી ફરીને કોઈ નો એરો વાંચી ગોઠવીને પાછો અહીંયા બોલતો કે ક્યાં ધ્યાન ખેંચાય છે, ભૂખ જીગાએ પણ ક્યાં ધ્યાન ખેંચાય છે, કે કોઈની હયા કેટલા છે, કે હીરો તો એક જ છે, પણ ક્યાં એને ગોઠવતા ગોઠવતા ક્યાં એને ખ્યાલમાં આવે. હા, સ્થાન સમજાવવા માટે બદલાવે છે, શું કરે. સર્વકાળે ત્રણેય કાળ અસ્ખલિત એ આત્મા પોતાનો શુદ્ધ સ્વભાવ ત્રણ કાળમાં છોડતો નથી. ભલે પરિણામમાં અશુદ્ધતા પૂરી આવી જાય મિથ્યાત્મની, તો પણ ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવને છોડતો નથી, અસ્ખલિત છે, એના ત્રિકાળ સ્વભાવને છોડે નહીં. પાણી ગમે એટલું ઉષ્ણ થાય, પણ પાણી પોતાનો શીતળ સ્વભાવ છોડતો જ નથી, છોડ્યો નથી. ત્યારે કે ઉષ્ણ પર્યાય છે ત્યારે આંગળી બોલે તો ચામડી ઉતરી જાય એવું ઉષ્ણ પાણી છે, તે વખતે પાણી એ પોતાનો અસ્ખલિત શીતળ સ્વભાવ છે એ છોડ્યો નથી અને ઉષ્ણતા રૂપે થયો નથી. આવા દાખલા તો લૌકિકમાં ઘણા દેખાય છે નજરે, તો જો લૌકિકમાં આવા દ્રષ્ટાંતથી સિદ્ધ થતું હોય તો આ આત્મા પણ સંસારમાં ગમે તેવો દુઃખી થતો હોય વર્તમાન પર્યાયમાં, તો પણ આત્મા એનો સુખમય સ્વભાવ છોડ્યો નથી. એમ જેને ખ્યાલમાં આવે એને સાંભળતા શાંતિ થઈ જાય કે આ દુઃખ તો ક્ષણિક છે, મારા સ્વભાવનો અવલંબન લેતા આ દુઃખ ટળી જશે. સાંભળતા એને એટલી ઊંઘ આવી જાય, એનું વિરે કામ કરવા માંડે. ભલે ગમે એવી પ્રતિકૂળતા દેહ સંબંધે હોય, આર્થિક સંબંધે હોય, રાજ સંબંધે હોય, સંઘ સંબંધે હોય, ગમે એવી પ્રતિકૂળતાનું એ આકૂળતાના વિકલ્પ ને દુઃખ હોય, પણ કઈ વાંધો નથી. હા, બાજી મારા હાથમાં છે. ભગવાન કહે છે કે તારો આત્મા પરિણામે ભલે દુઃખી ગમે એટલો થતો હોય, પણ એ પરિણામથી બિન અસ્ખલિત સ્વભાવ સુખમય આત્મા છે, એ સુખને છોડતો નથી. એવો આત્માનો સ્વભાવ એને દ્રષ્ટિમાં ખ્યાલમાં જો આવી જાય અને એનો આશ્રય કરે તો પર્યાયમાં દુઃખ ચડ્યા વિના રહે નહીં. પર્યાયમાં દુઃખ છે, પણ સ્વભાવમાં દુઃખ આ શું. પાણી પર્યાય ઉષ્ણ છે, પણ સ્વભાવે શીતળ છે. પાણી માટીના સંગે પર્યાય મલિન થાય છે, પણ પાણીનો સ્વભાવ નિર્મળ અને સ્વચ્છ રહેલો છે. એમ કપડું રંગના સંગે કપડાની અવસ્થા લાલ થઈ છે, પણ કપડું લાલ થયું ક્યારે કે પરિણામ લાલ છે ત્યારે. કપડું તો સફેદ સફેદ ને, ત્રણ વાર સફેદ, લાખ વાર સફેદ. એમ ભગવાન આત્મા પરિણામમાં ભલે પોતાના દોષથી ક્રોધમાન માયા લોભના તીવ્ર પરિણામ આવે અને દુઃખ થાય છે, પરિણામમાં દુઃખ છે, પણ એ દુઃખ થી ડરવાનું નથી. જેને આત્માના સ્વભાવની વાત સાંભળે તે જાણે છે કે ક્ષણવારમાં દુઃખનો નાશ કરવાની તાકાત મારામાં છે. આમ કુલાટ ખાય છે જયારે આત્માના સ્વભાવની સમીપે જાય છે, સુખમય આત્માનો સુખમય થી અનુભવ કરે છે, દુઃખ ટળી જાય છે. સુખમય આત્માનો સુખમય થી અનુભવ કરતા દુઃખ ટળી જાય છે. આ સંસારના દુઃખના નાશનો ઉપાય સંતો જંગલમાં રહીને તાળપત્રો પર લખી ગયા. સંસારી જીવ પર્યાય દુઃખી છે અને દ્રવ્ય સુખમય છે. ત્યાં પર્યાયમાં દુઃખ આવ્યું તો હા દુઃખી થઈ ગયો. એમ તું દુઃખી નથી થયો ભાઈ, તું તો સુખી રહ્યો છો, પણ સુખી રહ્યો છું એનું ભાન નથી ને, એટલે પર્યાયમાં દુઃખ ઉભું થાય છે. સ્વભાવનું ભાન થતા પર્યાયનું દુઃખ ટળી જાય છે. દૈવ અને પર્યાય વચ્ચે રમત છે બસ, કે બાકી બહાર તો જવાનું, પ્રમાણ જ્ઞાન ની બહાર જવાની તો સખત મનાય. દોનો હું થયું હશે ને આવનો હું થયું હશે રતિભાઈ, હવે પ્રમાણ જ્ઞાન ની બહાર તો જવાનું છોડી દેવા જેવું છે, છૂટતું નથી પણ કોશિશ કરવા જેવી છે. સર્વકાર્ય અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને નજીક જઈને અંતરમાં ઉપયોગને અંદરમાં વાળીને અનુભવ કરવામાં આવતા તેઓ અવતાર અસત્યાર છે. આ જીવના પરિણામ જીવમાં નથી, અજીવ તો જીવમાં નથી, અજીવ તત્વ તો જીવના દ્રવ્ય ગુણને પર્યાયમાં નથી, પણ આ નવ તત્વો જે એકલા જીવના પરિણામ કયા એ તો જીવના પરિણામ છે ખરા, પણ એ પરિણામ પણ જીવમાં નથી. એવા જીવને જોતા એને આત્માનું ભાન થાય છે. એકલા પરિણામ ઉપર નજર રાખે અથવા પરિણામ સહિત દ્રવ્ય ઉપર નજર રાખે, બે વ્યવહાર છે. એ પરિણામથી અંતરમાં ભિન્ન ભગવાન આત્મા છે. ગુરુદેવ તો એક કલાકમાં 10-20 વાર કહેતા હતા, અરે પુણ્ય પાપના પરિણામથી આત્મા ભિન્ન છે, એવા આત્માનું તમે લક્ષ કરો. પ્રભુ તમે લક્ષ કરો, પુણ્ય પાપના પરિણામ પર્યાયમાં થાય છે, પણ એનાથી ભિન્ન આત્મા છે એનો તમે લક્ષ કરો, એમાં આત્મબુદ્ધિ કરો ને પુણ્ય પાપમાં આત્મબુદ્ધિ છોડો, એની મમતા છોડી દો. સર્વકાળે સ્ખલિત એક જીવદ્રવ્યના સમાગ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતા તેઓ, તેઓ એટલે આ જીવના પરિણામો, અજીવ તો જીવમાં નથી પણ જીવના પરિણામ જીવમાં નથી. ઈસુ સોનામાં સોની તો નથી પણ સોનાના પરિણામ જે છે એ સોનામાં નથી, એવા સોનાને જોતું ઉપાદે પણ આ જગત થી આખી જુદી વાત છે. આ જગતે સાંભળી નથી એ વાત, તમે સાંભળી નથી એવી વાત સંભળાવી છે, એમ પ્રતિજ્ઞા કરી છે. એકત્વ ભક્ત આત્માની વાત સંભળાવી છે. કામ ભોગ બંધન ની કથા તો જીવે સાંભળી છે, પરિચય છે, અનુભવ છે, પણ પુણ્ય પાપના પરિણામથી ભિન્ન ભગવાન આત્મા અંદર બિરાજમાન છે, એને નિહાળ અને નિહાળ એનું અવલોકન કર ભાઈ. આ પુણ્ય પાપના પરિણામમાં રોકાઈ ગયો છો તું, બુદ્ધિ મિથ્યા છે. ઈશ્વરની સમીપ જઈને અનુભવ કરવામાં આવતા તેઓ તેઓ એટલે જીવના પરિણામ જીવમાં નથી, જીવમાં અજીવ તત્વ તો નથી ઈશ્વરભાઈ, જીવમાં અજીવ તત્વ નો તો અભાવ છે, પણ જીવના સ્વભાવમાં આ નવ પરિણામ નો પણ અભાવ છે. એવા સ્વભાવ ને જોતા જીવને સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે નવ તત્વ જાણેલા પ્રયોજનવાન કહેવામાં આવે છે. જીવને એકલા જીવમાં ગોઠવો, બધા જીવના વિશેષોમાં જીવ નથી, જીવના ગમે એટલા વિશેષોની વાત કરે લાખ કરોડ અસંખ્યાત વિભાવ ભાવના સ્થાનો પર્યાયમાં પ્રગટ થાય છે, પણ એ વિભાવ ભાવ આત્માના સ્વભાવમાં નથી. એવા સ્વભાવને એકવાર નિહાળી લે ભાઈ, મોક્ષ પણ મોક્ષની પર્યાય પણ આત્મામાં નથી. હવે આ આખી વાત લાગે શું થાય, પણ જીવના પરિણામ છે, મોક્ષ છે જીવના પરિણામ છે, પણ ધિકારી જીવ સામાન્ય જે ઉપાધેય તત્વ ભૂતા છે એવા એ નથી. પરિણામ પરિણામમાં છે, પણ પરિણામ અપરિણામીમાં નથી. સક્રિય ભાવો પર્યાયમાં છે, પણ એ સક્રિય ભાવો નિષ્ક્રિય પરમાત્મામાં નથી. એવા પરમાત્માને તું શ્રદ્ધા જ્ઞાનમાં લે તો દ્રવ્યનું જ્ઞાન થતા પરિણામનું સાચું જ્ઞાન થશે, પછી પુણ્ય પાપના પરિણામને પુણ્ય પાપ પણ જાણશે, એને આત્મા પણ નહીં માને. દેહને જાણશે પણ દેહ મારો છે એમ નહીં માને. તેથી આ નવી તત્વોમાં ભૂતાર્થની એક જીવન પ્રકાશમાન છે. આ હા, બીજું કઈ દેખાતું નથી. નવ તત્વોમાં સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એની આ વાત ચાલે છે. સમ્યક ચારિત્ર તો કોઈ અપૂરો દશા એક પણ પ્રકાશ તો નવ પણ નહીં પ્રકાશ તો આત્મા નવ પણ છે નહીં. વ્યવહારની સતતપણે કહે છે કે આત્મા નવપણે છે, નિશ્ચયની સતતપણે કહે છે કે આત્મા એકપણે છે અને નવપણે નથી. નિષેધ કરે છે વ્યવહારનો. એકપણે પ્રકાશ તો શુદ્ધ નહીં પણ અનુભવાય છે, અને જે અનુભૂતિ તે આત્મખ્યાતિ છે, આત્માની ઓળખાણ પ્રસિદ્ધિ છે, ને આત્મખ્યાતિ તે સમ્યક દર્શન છે. આત્માની આત્માને પ્રસિદ્ધિ થઈ એવી પ્રતીતિથી જ્ઞાન છું એને ભગવાન સમ્યક દર્શન જ્ઞાન કહે. આ રીતે આ સર્વકથન નિર્દોષ છે, બાધા રહી છે ભાવાર્થ કાલે.